એસબીએસ ગુજરાતીના શ્રોતા મિત્રોને ઈશ્વરાનંદ પટેલના નમસ્કાર. શ્રોતા મિત્રો, આપણામાં ઘણા એવા મિત્રો છે જે ઓસ્ટ્રેલિયા આવે છે અને અમુક વર્ષો અહીં ગાળે છે અને પછી અહીંની મસ્ત મજાની લાઈફ સ્ટાઇલથી ટેવાઈ જાય છે. અને જીવનમાં ઘણીવાર ઘણા લોકોને એવા નિર્ણયો લેવા પડે છે કે પોતાના દેશમાં પાછા ફરવું પડે છે અને ત્યાં અમુક સમય વિતાવ્યા પછી ઘણા લોકોને સંજોગો ચેન્જ થતાં એ લોકો અહીં પાછા આવે છે. તો આ જે ઇમિગ્રેશન અને રી ઇમિગ્રેશનની જે પરિસ્થિતિઓ ઉત્પન્ન થાય છે એમાં શું પડકારો, શું તકો રહેલી છે અને એમાં કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, કેવા લોકોનો અનુભવ રહ્યા એ ચલો આજે સાંભળીએ એક આપણા ગુજરાતી શ્રી સંજયભાઈ જયસ્વાલ પાસેથી. સંજયભાઈ, એસપીએસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે.
નમસ્કાર શ્રોતા મિત્રો.
તો સંજયભાઈ, આપનો પરિચય ટૂંકમાં આપશો.
મારું નામ સંજય જયસ્વાલ છે અને હું મહેસાણા ગુજરાતનો મૂળ રહેવાસી છું. હું પ્રથમવાર ઓસ્ટ્રેલિયા 2007માં સ્કિલ્ડ ઇન્ડિપેન્ડન્ટ રિજનલ વિઝા કહેવાય છે એના પર આવ્યો હતો એડિલેડમાં, અને ત્યારથી અહીંયા ઓસ્ટ્રેલિયા રહું છું. શરૂઆતમાં એડિલેડ રહ્યો હતો 2007થી 2011ના ગાળામાં, અને પછી એડિલેડથી પર્થ આવ્યો. લગભગ એકાદ વર્ષ અહીંયા પર્થ રોકાયો હતો. 2011થી 2012ના ગાળામાં પર્થ હતો
બરાબર,
અને પછી 2012માં અમુક અંગત અને કૌટુંબિક કારણોસર મારે ઇન્ડિયા પરત થવાનું ફેમિલી સાથે નક્કી કર્યું હતું, એટલે અમે લોકો 2012ના સપ્ટેમ્બર માસમાં ઇન્ડિયા પરત થયા હતા.
તો સંજયભાઈ, ઇન્ડિયા કેટલા વર્ષ રહ્યા તો પછી?
અમે આશરે બે વર્ષ જેવું અમે ઇન્ડિયા રોકાયા, અને પછી હું ગત ડિસેમ્બર 2014ના ડિસેમ્બર માસમાં ઓસ્ટ્રેલિયા પરત આવ્યા.
બરાબર, એટલે પર્થમાં જ પાછા આવે.
હા, પર્થમાં જ.
તો સંજયભાઈ, પહેલા તો એ જાણવાની ઈચ્છા થશે કે તમે જ્યારે 5-7 વર્ષ ઓસ્ટ્રેલિયામાં રહ્યા, એની લાઈફસ્ટાઈલથી ટેવાઈ ગયા અને પછી તરત ભારત જવાનું થયું, ત્યારે કેવો અનુભવ રહ્યો?
બહુ સરસ પ્રશ્ન કર્યો તમે. અહીંયા કેવું છે કે તમે બહુ ઇઝી થઈ જાય છે, તમે બધું તમને ઇઝીલી એક્સેસિબલ છે ઓસ્ટ્રેલિયામાં, પણ ઇન્ડિયા ગયા પછી શરૂઆતમાં તો કેવું છે કે તમે ત્યાં જાઓ એટલે તમને ત્યાંના ફેમિલીના તમને ફેમિલી મળે, મિત્રો મળે, એટલે તમને બહુ આનંદ થાય છે. તમને એ લોકોને ઘણા વર્ષો પછી જોવાનો આનંદ થાય છે, એ લોકો સાથે સમય બગાડો છો, પછી તહેવારો તો વિશેષતા છે જ ઇન્ડિયાની, એટલે બહુ બહુ જ મજા આવી અને ઘણો સારી રીતે પસાર થયો 2 વર્ષનો સમય. પણ કેવું છે કે અમુક સમય ગાળ્યા પછી, આજે આશરે 5 વર્ષનો સમય ગાળ્યા પછી ઇન્ડિયામાં ફરીથી સેટલ થવું એ ખરેખર બહુ જ અઘરું છે. આમાં કેવું છે, આના 2 પાસા છે. એક તો સાઈડ છે તમારી જોબ, અને બીજું છે કે તમારી સામાજિક. જોબમાં બી કેવું છે કે અત્યારે બહુ અઘરું થઈ ગયું છે જોબ ખોલવું ઇન્ડિયામાં. આપણે અહીંયા 5 વર્ષ રહ્યા પછી આપણને એવું લાગતું હોય છે, ઘણા લોકોને એવું લાગતું હોય છે કે ઓસ્ટ્રેલિયન એક્સપિરિયન્સ લીધા પછી ઇન્ડિયામાં જોબ મળવી આસાન થઈ જશે, પણ એવું નથી. ત્યાં પણ લોકલ કંપનીનો એક્સપિરિયન્સ ઘણી કંપનીઓ પ્રિફર કરતી હોય છે, એટલે જોબ ફાઇન્ડિંગ બહુ ટફ છે. પછી ત્યાં કોસ્ટ ઓફ લિવિંગ પણ બહુ હાઈ થઈ ગઈ છે. અત્યારે ઇન્ફ્લેશન એટલું છે, મોંઘવારી એટલી બધી છે કે પોતાનું જો કોઈ માણસને કોઈ સામાન્ય જોબમાં પોતાનું ઘર ખરીદવું હોય તો એક સ્વપ્ન સમાન થઈ ગયું છે. બહુ જ અઘરું છે. એટલા બધા બીજા ખર્ચા એટલા બધા વધી જાય છે ઇન્ડિયામાં, ફેમિલીના છે અને મોંઘવારી એટલી બધી થઈ ગઈ છે કે જીવન નિર્વાહ ખરેખર અઘરો થઈ જાય છે ઇન્ડિયામાં.
અચ્છા, તો જેમ જેમ એના પોતાના એક પડકારો છે, એવી કોઈ તકો તમને લાગે છે કે જે તમે અહીંયા ઓસ્ટ્રેલિયામાં ફીલ કરીને ત્યાં નથી?
હજુ ઇન્ડિયામાં તો વિપુલ તકો રહેલી છે. ઇન્ડિયા આપણે કહી શકીએ તો ડેવલપિંગ કન્ટ્રી છે. ઘણા ચેન્જીસ થઈ રહ્યા છે, એવું નથી કે ચેન્જીસ નથી થઈ રહ્યા. ઘણા ફિલ્ડમાં ચેન્જીસ થઈ રહ્યા છે. લાઈફ ઇઝી થઈ ગઈ છે, પણ મેં મારો પર્સનલ અનુભવ કહું તો સોફ્ટ સ્કિલ્સની હજુ પણ બહુ કમી છે, લીડરશીપની કમી છે જોબ સેક્ટરમાં. જોબમાં કેવું છે કે ધેર ઇઝ નોટ મચ ચેન્જ. તમે જે આજે 5 વર્ષ પહેલાં તમે ઇન્ડિયામાં જોબ કરતા હતા અને જે વર્ક કલ્ચર તમને ત્યાં મળતું હતું, આજે પણ એમાં બહુ મોટો તફાવત નથી થયો.
એટલે શું કહી શકાય વર્ક કલ્ચર?
વર્ક કલ્ચરમાં બેઝિકલી શું છે કે અહીંયા કેવું છે કે તમારું જોબ વેલ ડિફાઇન્ડ હોય છે અને તમે એ ક્રાઇટેરિયામાં તમારે કામ કરવાનું હોય છે. જ્યારે ઇન્ડિયામાં એટલી બધી જોબ ડિફાઇન નથી હોતી, એટલે તમારે જોબ કરતી વખતે કેવું છે કે તમે તમારા જે સુપિરિયર હોય છે, મેનેજરને હોય છે, એ લોકોને હંમેશા પ્લીઝ રાખવા પડતા હોય છે કે, અને તમારું પ્રમોશન પણ એના પર આધારિત હોય છે ઘણી વખતે. એટલે એટલું ખુલ્લા મનથી તમે જોબ નથી કરી શકતા ઇન્ડિયામાં. એક તો એ છે કે ત્યાં વર્ક લાઇફ બેલેન્સ નથી. તમને ઘણી વખતે કેવું છે કે 9 to 5 તમારી જોબ હોય, પણ યુ આર નોટ, વી આર એક્સપેક્ટેડ ટુ સ્ટે ટિલ 7 8, યુ નો, ઇનડેફિનેટ ટાઈમ. એટલે તમને જલ્દીથી રજા બી નથી મળતી ત્યાં. જોબ પર રજા પણ મળવી બહુ મુશ્કેલ છે. એટલે પરિવાર સાથે સમય ગાળવો બહુ મુશ્કેલ થઈ જાય છે. અને ત્યાં 6 થી 7 દિવસ જોબ કરવી પડતી હોય છે કોઈ કોઈ વખતે. બીજી વસ્તુ શું છે કે ત્યાં મેં જેમ પહેલાં કહ્યું કે તમારે ખાલી તમારા જોબનો નહીં, બીજો બધો બી બહુ વિચાર કરવો પડતો હોય છે. તમે બધાને ખુશ રાખવા પડતા હોય છે. એટલે યુ નો, બોસ ઇઝ ઓલવેઝ રાઈટ. એટલે એ તકલીફ નડતી હોય છે. કારણ કે અહીંયા સ્ટ્રેટ ફોરવર્ડ કામ કર્યા પછી 5 વર્ષ પછી ઇન્ડિયા જઈને એ જ પોલિટિક્સ, વર્ક પોલિટિક્સમાં એન્ટર થવું બહુ અઘરું પડે છે.
આ તો થઈ કોઈ નેગેટિવ વાત. તો એવી કોઈ પોઝિટિવ વાત ખરી કે ઇન્ડિયામાં જેમ જેમ તમે ઓસ્ટ્રેલિયાની જોબ પણ જોઈ છે ને ઇન્ડિયાની જોબ પણ જોઈ છે, તો તમે શું શું એના પોઝિટિવ સાઈડ કહી શકો કે ઇન્ડિયામાં જોબ હોવી, કોઈ પોઝિટિવ પોઈન્ટ્સ?
ત્યાં એક તો મેઇન પોઝિટિવ તમે કહો તો, ત્યાં જોબ મળી જાય તો દેટ ઇઝ સિક્યોર્ડ. કે એટલે એક વખત જોબ મળે છે પછી જલ્દી એ લોકો છોડતા નથી, નિકાલતા નથી જોબ પર. હા, હું કોઈ કોઈ ફિલ્ડમાં હોય છે કે આઈટીના ફિલ્ડમાં એ લોકો ઘણી વખતે છૂટા કરતા હોય છે, બટ ઓન એન એવરેજ જોબ સિક્યોર છે ઇન્ડિયામાં. મારું એવું પર્સનલ માનવું છે કે એ લોકો પાસે બફર સ્ટોક છે, હોય છે કે એ લોકો કમસે કમ કોઈ પ્રોજેક્ટ, નવા પ્રોજેક્ટ ના મળે તો કમસે કમ એ લોકો 1 6 મહિનાથી 12 મહિના સુધી એ લોકો સ્ટાફને રાખી શકે છે. જ્યારે અહીંયા એવું છે કે અહીંયા પ્રોજેક્ટ પૂરો થાય તો પછી જોબ સસ્ટેન કરવી બહુ હાર્ડ થઈ જાય છે.
તો સંજયભાઈ, એજ્યુકેશન સિસ્ટમ વિશે પણ કંઈ કહી શકશો કે તમારા પોતાના કિડ્સ હતા ને એમને ત્યાં સેટલ કરવામાં તમે પણ કંઈક પોઈન્ટ કન્સિડર કર્યા હશે, તો તમને કોઈ એવી મુશ્કેલીઓ દેખાયેલી?
ત્યાં ત્યાં બ્રોડબેઝ એજ્યુકેશન છે બેઝિકલી, અને અહીંયા સ્પેશિયલાઇઝ એજ્યુકેશન છે ઓસ્ટ્રેલિયામાં. તો અહીંયા પ્રેક્ટિકલ પર વધારે ફોકસ છે અને ત્યાં થિયરી પર વધારે ફોકસ છે. એટલે બેઝિકલી શું તકલીફ થાય છે, બાળક જ્યારે અહીંયા 3 4 વર્ષ 5 વર્ષ ભણે છે તો એ અહીંના એજ્યુકેશન કલ્ચર સાથે સૂટ થઈ જાય છે. એને અહીંયા થિયરી પર એટલો ફોકસ નથી, પણ જ્યારે 5 વર્ષ અહીંયા ભણ્યા પછી જો તમે તમારા બાળકને લઈને ઇન્ડિયા જાઓ તો બાળકને ફરીથી એ 5 વર્ષના ગાળામાં ઇન્ડિયાના બાળકો ઘણું બધું થિયરિટિકલ, એ લોકોનું ડેવલપ થઈ ગયું છે, થિયરિટિકલ નોલેજ ઘણું વધી ગયું હોય છે. એટલે આપણા બાળકને ત્યાં એડજસ્ટ થવું બહુ અઘરું પડે છે
એટલે
એ લોકો.
બાળક ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ પણ ફીલ
હા,
કરે છે.
એ ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ ફીલ કરે છે. એનામાં સ્કિલ્સ ઘણી હોય છે પણ એ એટલું, જેમ આપણે સાદા શબ્દોમાં કહીએ તો ઇન્ડિયામાં ગોખણપટ્ટી વધારે છે.
અચ્છા.
એટલે આપણા બાળકને જેમ 1 to 20ના ટેબલ્સ યાદ ના હોય અને ત્યાંના બાળકોને યાદ હોય, એટલે એમને એવું ફીલ થાય છે કે આપણા બાળક એટલે એજ્યુકેટેડ નથી,
અચ્છા.
અઘરું પડી જાય છે.
અને એ પણ કહી શકાય કે જે સેટલમેન્ટ છે એમના જૂના મિત્રોને બધાને યાદ કરે છે.
હા, એ તો કેમ ના, બાળકને તો કેવું છે કે આપણે કહી શકીએ છીએ કે આપણને યાદ આવે છે. બાળકો ઘણી વખત કહી નથી શકતા, એ લોકો મિસ ઘણું કરતા હોય છે અહીંના મિત્રોને. આપણે એમનો પણ વિચાર કરવો જોઈએ, એ લોકો ઘણા બહુ મિસ કરતા હોય છે.
તો સંજયભાઈ, ઇન જનરલ આપણે બીજા કોઈ એવા પોઈન્ટ ખરા?
હા, એટલે ડુ યોર રિસર્ચ. કારણ કે ઇન્ડિયામાં પહેલાં તમે 5 વર્ષ પહેલાં આવ્યા ત્યારે જે મોંઘવારી હતી એના કરતાં અત્યારે ઘણી મોંઘવારી વધી ગઈ છે. એટલે તમારે એ વિચાર કરવો પડે કે તમારે પોતાનું ઘર પહેલાંથી વ્યવસ્થા કરી દો, ઘરની વ્યવસ્થા કરી દો, બીજી બધા કઈ રીતે ખર્ચા કાઢશો એની વ્યવસ્થા કરીને જ આ નિર્ણય લેવો જોઈએ.
અચ્છા, ચલો કમિંગ બેક ઇન્ડિયામાં, તો ચલો સેટલમેન્ટમાં થોડી મુશ્કેલીઓ પણ પડી, તો હવે ઓસ્ટ્રેલિયામાં ફરીથી તમે જ્યારે પાછા આવ્યા છો ત્યારે શું મુશ્કેલીઓ પડી?
ઘણી મુશ્કેલીઓ પડે છે. આમ રીસેટલમેન્ટ કે રી, જેમ તમે શબ્દ વાપર્યો, રી ઇમિગ્રેશન, એ બહુ ટફ છે. કારણ કે ઘણી ખરી કંપનીઝ અહીંયા ડિપેન્ડ તમે કયા જોબ સેક્ટરમાં છો, પણ ઘણી ખરી કંપનીઝ એ ઇન્ડિયાનો એક્સપિરિયન્સ એ લોકો કન્સિડર નથી કરતા. અને એટલે તમે જો એક લાંબો સમય ઇન્ડિયામાં રહીને આવ્યા હોય તો એ લોકો અહીંયા કન્સિડર નહીં કરે એ સમય, અને ફરી પાછું તમારે અહીંના જોબ સેક્ટરમાં એન્ટર થવું હોય તો એ બહુ અઘરું પડી જાય છે.
છે એવું છે. તો સંજયભાઈ, તમારો કોઈ SBS ગુજરાતીના શ્રોતા મિત્રો માટે કોઈ સંદેશ ખરો, જો એ લોકો કાયમ માટે ભારત જવા માટે વિચારતા હોય, તો તમારો કોઈ એવો સંદેશ કે જે એમને હેલ્પફુલ થઈ શકે?
હું એટલું જ કહીશ કે લાઈફ ઇઝ શોર્ટ, યુ નો, ડોન્ટ પ્લે વિથ ઇટ. તમે જો પહેલાં નક્કી કરો કે તમારે જવું જ છે, જો જવું હોય તો ડૂ યોર રિસર્ચ. તમારે બિઝનેસ કરવો છે કે જોબ કરવી છે? ઘણી વાર કેવું થાય છે કે ત્યાં જઈને પછી શું નક્કી કરવું છે, બિઝનેસ કરવો છે, જોબ કરવું છે, એ નક્કી નથી થતું, અને યુ સ્પેન્ડ યોર ટાઈમ, બરાબર. એટલે અને બીજી એક મેઇન વસ્તુ એ છે કે સેટલ થવું ઇન વોટ સેન્સ, સેટલ થવું ઇટ્સ નોટ ઓલ અબાઉટ જોબ. તમને જોબ મળી જાય પણ તમારો ફેમિલી સેટલ થઈ શકશે, તમારો બાળક સેટલ થઈ શકશે, તમારા પત્ની સેટલ થઈ શકશે. તો બધા જોડે કન્સલ્ટ કરો, તમારા પત્નીનો તમે સંપર્ક કરો, એમને પૂછો ખુલ્લા દિલથી, બાળકને પૂછો, બધાનો વિચાર કરી અને પછી નિર્ણય લો. અને પૂર્વ તૈયારી સાથે જાઓ, જ્યારે બી જાઓ પૂર્વ તૈયારી સાથે જાઓ. બીજી વસ્તુ કે તમે કોઈ પણ નવી જગ્યાએ જતા હોય, તમે ઇન્ડિયાથી ઓસ્ટ્રેલિયા આવ્યા તો તમે ઓસ્ટ્રેલિયનને ચેન્જ નથી કર્યા, એમ તમે ઇન્ડિયા જશો તો ડોન્ટ એક્સપેક્ટ કે એ લોકો બધા બદલાઈ ગયા હશે. યુ નો, તમે પોતે બદલાયા છો, તમારી માનસિકતા બદલાઈ છે, પણ એ લોકો હજુ પણ એ જ વાતાવરણમાં રહે છે. એટલે એ માનસિકતા સાથે જાઓ કે તમને જ્યાં જ્યાંથી છોડ્યા ત્યાં જે રીતની માનસિકતા ઇન્ડિયામાં હતી એવી રીતની જ મળશે. એટલે એ લોકોને બદલવાની કોશિશ ના કરતા ત્યાં જઈ અને ત્યાંના ફરીથી ત્યાંના ઇન્ડિયન જ થઈને જ રહેશો તો જ મજા આવશે.
સંજયભાઈ, SBS ગુજરાતી માટે વાત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
શ્રોતાજનોને આભાર માનું.